તારીખ 23/6/1977 શ્રી પ્રવચન સાર ગાથા 169 અને 170 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 102
કર્મપણાને પ્રાપ્ત થવા યોગ્ય જે ઉદ્ગોળ સ્તંભો છે તે પૂર્તિ કરતા છે. જીવસ્ય પરિણતિ પ્રાપ્ય નિર્દોષી પરમાત્મ ભાવના ઉત્પન્ન સહજાનંદ એક લક્ષણ સુખામૃત પરિણતે પ્રતિપક્ષ ભૂતાનામ જીવ સંબંધીની મિથ્યાત્વ રાગાદિ પરિણતિ પ્રાપ્ય ગચ્છંતિ પરિણમંતિ. શું કહે છે કે જીવની પરિણતિને પામીને, એટલે જીવના વિકાર ભાવનું નિમિત્ત પામીને કર્મરૂપે પરિણમે છે, ઉદ્ગળ સ્કંધો કર્મરૂપે પરિણમે છે. કેવા છે જીવના પરિણામ? કે નિર્દોષ પરમાત્મ ભાવના ઉત્પન્ન સહજાનંદ એક લક્ષણ સુખામૃત જે શુદ્ધ પરિણમન છે, પોતાના નિર્દોષ પરમાત્મ સ્વભાવની ભાવનાથી ઉત્પન્ન થયેલું છે, નિર્દોષ છે, પવિત્ર છે, આનંદ અને સુખરૂપી અમૃત સ્વરૂપ છે, એનાથી વિરુદ્ધ છે, પ્રતિપક્ષભૂત છે. જે ભાવના નિમિત્તે કર્મ પુદ્ગળ બંધાય છે તે વિકારી ભાવ કેવો છે? કે આત્માના શુદ્ધ પરિણમનથી પ્રતિપક્ષભૂત છે, વિરુદ્ધ છે, તદ્દન વિરોધી છે. પોતાના સ્વરૂપની ભાવનાથી જે નિર્દોષ પરિણામ થાય આનંદરૂપ સુખરૂપ, એનાથી જે વિરોધ છે, જેનો વિરોધ છે, એવા જે જીવ સંબંધી મિથ્યાત્વ રાગાદિ પરિણામ છે તેને પામીને પરિણમે છે, તેનું નિમિત્ત પામીને એટલે તેનું નિમિત્ત પામીને પરિણમે છે. કમ શું પરિણમે છે? કે કર્મ ભાવ જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ પર્યાયમ કર્મભાવ રૂપે પરિણમે છે. કર્મભાવ રૂપે પરિણમે છે એટલે એ પુદ્ગળો જ્ઞાનાવરણ આદિ જ્ઞાનાવરણ દર્શનાવરણ મૂળની અંતરાય આયુષ નામ ગોત્ર વિધની એ વગેરે જે પ્રકૃતિ છે આદિમાં બીજી બધી પ્રકૃતિઓનો સમાવેશ છે એવા વિભિન્ન પ્રકારની પ્રકૃતિ રૂપે કર્મભાવ રૂપે કર્મ સ્કંધો કારણ વર્ગણામાં રહેલા સ્કંધો છે, ઉદ્ગળનો જથ્થો છે, એ પરિણમે છે. નહીં તેવ જીવેણ પરિણમદા, એ કઈ જીવે પરિણમાવ્યા નથી. નહીં તે કર્મ સ્કંધા જીવેનો ઉપાદાન કર્તૃભૂતેનો પરિણમિતા પરિણંતી નિતા ઇતિ અર્થ. ત્રણેય અર્થમાં છે પરિણમિતા પરિણતિ નિતા ઇતિ અર્થ. પરિણતિ એ લઈ જવું અથવા પરિણમાવવું એવું જીવના ઉપાદાનરૂપી કાર્યથી ઉપાદાનરૂપી કરતાથી તે કર્મ સંઘોને પરિણમાવવામાં આવ્યા નથી. ફક્ત નિમિત્ત છે. નિમિત્ત છે એટલે ત્યાં અનુકૂળ આ પરિણમનને આ બીજા દ્રવ્યનું પરિણમન અનુકૂળ છે એમ સંયોગ દ્રષ્ટિથી જોવામાં આવે છે. સ્વયં પરિણમતા એવા કર્મ સંઘોને જીવનો વિકારી ભાવ નિમિત્ત છે એમ જોવામાં આવે છે. અથવા એ કર્મસ્કંધોની તે સમયની પર્યાયની યોગ્યતા એવી છે કે ચોક્કસ પ્રકારનો જીવનો વિકારી ભાવ ઉત્પન્ન હોય તો પોતાના કારણે પોતાની તે કાળની સ્વયંની યોગ્યતાથી તે રૂપે પરિણમે, પરની અપેક્ષા માત્ર આવે છે. કેટલાક પદાર્થના સ્વધર્મો એટલે નિજધર્મો એવા હોય છે એને પરઅપેક્ષિત ધર્મ કહેવામાં આવે છે. પરઅપેક્ષિત એટલે કથનમાં પરની અપેક્ષા આવે છે તો એ પોતાના નિજધર્મો, પણ એ નિજધર્મો હોવા છતાં એને જ્યારે વર્ણવવામાં આવે ત્યારે એની પરની અપેક્ષા આવે. જેમ કે આત્મા પરથી નાસ્તિક સ્વરૂપ છે, નાસ્તિત્વ નામનો આત્મામાં જે ગુણ છે એ પરથી નાસ્તિક સ્વરૂપ છે, એ પરનું કથન આવે, પણ એ નાસ્તિત્વ ધર્મ પોતાનો છે. જો એવો પરથી નાસ્તિત્વપણાનો ધર્મ ન હોય તો પરથી અસ્થિરૂપ થઈ જાય, કેમ કે અસ્તિત્વ ધર્મ તો છે જ. તો એ પરને લઈને એ ધર્મ છે, પરનું અસ્તિત્વ છે માટે નાસ્તિક ધર્મ છે, એમ તો છે. એમ કેટલાક જે પરપેક્ષિત ગુણધર્મો છે એ નિજ ધર્મ સ્વધર્મ હોવા છતાં એના કથનમાં એને એને બતાવવા માટે પરની અપેક્ષા આવે છે. એમ કર્મનો તે કર્મ તે કાળનો ધર્મ તે કાળની યોગ્યતા જ્ઞાનાવરણી દર્શનાવરણી રૂપે પરિણમવાની છે એ પોતાને લઈને છે, પણ એમાં પરની અપેક્ષા આવે છે કે આવો રાગ હોય તો આ કાળે આમ પરિણમે એમ છે, એવો રાગ ન હોય તો આ કાળે આમ પરિણમે એમ નથી એમ કહેવાય છે એ પોતાનો ધર્મ તે કાળનો. સ્પષ્ટ કર્યું છે એટલા માટે કર્મનું નિમિત્ત રાગનું નિમિત્ત પામીને મિથ્યાત્વને રાગની પર્યાયનું નિમિત્ત પામીને કર્મભાવને પામે છે તો પણ તે જીવ દ્વારા તે પરિણમાયા નથી અથવા પરિણતિમાં એ લઈ જવાયા નથી એવો અર્થ છે. અનેન વ્યાખ્યાનેન તદુક્તમ ભવતી કર્મસ્કંધાનામ નિશ્ચયેન જીવ કરતા ન ભવતી. આ વ્યાખ્યાનથી એમ કહ્યું કે કર્મસ્કંધોને ખરેખર જીવ નિશ્ચયથી એટલે ખરેખર વાસ્તવિકપણે જીવ કરતો નથી. કર્મો સ્વયં પ્રકૃતિ રૂપે પરિણમે છે અને જીવ એને કરતો નથી. સંયોગ દ્રષ્ટિની મુખ્યતા હોય તો એને આ નિશ્ચય દ્રષ્ટિ બેસે એવું નથી, કેમ કે વસ્તુના સ્વધર્મને નિજધર્મને જોવાની જે દ્રષ્ટિ છે નિશ્ચય દ્રષ્ટિ છે ત્યારે ફક્ત એને એ દ્રષ્ટિપૂર્વક જ એનું અવલોકન થવું જોઈએ. એ દ્રષ્ટિની સાથે સાથે વિપરીત દ્રષ્ટિ બીજી સંયોગ દ્રષ્ટિ સાથે મેળવે અસંબંધપણું જોવું હોય ત્યારે સંબંધપણાને સાથે રાખે તો અસંબંધપણું એને જે રીતે એને જાણવું જોઈએ એ રીતે જણાય. ભેદભેદમાં જેમ છે ને આત્મા છે એનું સામાન્ય સ્વરૂપ છે અનંત ગુણનું અભેદરૂપ છે, તો કે અભેદમાં પણ અપેક્ષા એ તો ભેદ ખરા ને, જ્યાં એમ જોવા જાય ત્યારે એને અભેદ એટલે શું કહેવા માંગે છે એ ખબર પડે. અભેદને અભેદ દ્રષ્ટિથી જ જોઈ શકાય છે, ભેદ દ્રષ્ટિપૂર્વક અભેદને જોવા જાય તો અભેદ નહીં જણાય. એને અભેદને જોવા માટે ભેદને સારી રીતે ગૌણ કર્યા વિના અભેદ સારી રીતે જણાશે. સંયોગ દ્રષ્ટિને સારી રીતે ગૌણ કર્યા વિના અસંયોગી દ્રષ્ટિથી નિશ્ચય દ્રષ્ટિથી વસ્તુને જાણી છે જાણી શકાતી. મુખ્યતા હોય એને એમ થાય એ વાત ખરી, પણ આમ તો છે ને આમ તો છે ને. કર્મનું નિમિત્ત ભલે કર્મ કરતા ન હોય રાગ કરતાનો હોય પણ રાગનું નિમિત્ત તો ખરું ને કર્મ થવામાં, તો બતાવો રાગ વિના ક્યાંય કર્મ બંધાણા હોય તો, વિતરાગ ને ક્યાંય કર્મ બંધાણા હોય તો બતાવી દે. માટે જીવ રાગ કરે છે તો એને કર્મ બંધાય છે, કોઈ કાળ એવો નથી જેમાં જીવે રાગ ન કર્યો હોય ને એને કર્મ બંધાણા હોય. એમ દલીલ કરે તો એને નિશ્ચયથી સ્વયંનું સ્વરૂપ છે એને જ્ઞાનમાં આવી શકે. બતાવો કોઈ વાર અગ્નિ વિના તમે પાણી વાનું કરી દીધું હોય, પછી આવના પાણીના જરા અંદર થી નીકળે છે, ગરમ પાણી ના જરા છે નીકળે છે, બહુ ગરમ પાણી હોય. ફૂલા પડે ઠંડા પાણીમાં સોના ના ગાંગડા ના થયા, પાણી ઉકળવા માંગે છે, પાણી ઉકળવા લાગે એના સ્વભાવ ગરમ અનુસાર પરિણમે છે. ચૂના ને લઈને ગરમ થાય છે, અગ્નિ ને લઈને ગરમ થતું નથી, તો ચૂના ને લઈને તો થાય છે કે નહીં એમ પણ એનો ધર્મ છે. એમ તર કરો એમ કરે પણ ખરેખર એ પાણીનો સ્વધર્મ છે, તે જગ્યાએ રહેલું આકાશ ગરમ થતું નથી છે કારણ કે આકાશ નામનો પદાર્થ છે, આકાશ ગરમ થતું એટલે થવા યોગ્ય હોય તે થાય, એનામાં જે ધર્મ હોય એ અનુસાર પરિણામ. હવે આત્માને કર્મપણે પરિણત ઉદ્ગળ દ્રવ્યાત્મક શરીરના કર્તૃત્વનો અભાવ નક્કી કર્યો છે. કર્મપણે પરિણત એટલે કર્મના ફળ રૂપે પરિણમત, નવકર્મ રૂપે પરિણત. ઉદ્ગળ દ્રવ્યાત્મક શરીર જે આ શરીરનો જીવને સંયોગ છે, એ શરીર ઉદ્ગળ દ્રવ્યાત્મક છે એટલે જીવના સ્વરૂપથી બનેલું નથી, અને એ કોઈ પૂર્વ કર્મના ફળ રૂપે એને જોવામાં આવે છે. તો એ આત્માએ કર્યું છે એમ નથી. આમ તો શરીરમાં રોગ થાય જે કાંઈ થાય છે તો એમ કહેવામાં આવે કે આત્માએ જીવમાં પરિણામ કર્યા હોય એને એવા એ ફળ ભોગવવા પડે, પણ એ વ્યવહાર વચન છે. ઉદ્ગળ શરીરની અવસ્થા ઉદ્ગળને લઈને થાય છે અને જીવ એનો કરતા નથી, શરીરના કર્તૃત્વનો અભાવ જીવને છે એ અહીંયા ગાથાનો વિષય છે. વ્યવહારથી એમ બોલાય કે જેવા કર્મ કર્યા હોય તેવા ભોગવવા પડે, તો જીવ સાતા અસાતાને તન્મય થઈને પોતારૂપ કરીને વેદે છે ત્યારે એ ભોગવે છે એમ કહેવામાં આવે છે. વાસ્તવિકતાએ જીવનો ભોગવવાનો એ વિષય છે, જો જીવ નાતા દ્રષ્ટા રહે તો સાતા અસાતા થવા છતાં એ ભોગવતો નથી એમ કહેવામાં આવે. દ્રષ્ટિ નારકીમાં હોય તો એ નારકીના દુઃખને ભોગવતો નથી એમ કહેવાય. દેવલોકમાં હોય તો સર્વાર સિદ્ધિ નામ સુખને સંયોગને એ ભોગવતો નથી. જેનું જેના ઉપર લક્ષ્ય નથી એને એ ભોગવતો નથી એમ કહેવામાં આવે છે. સીધી વાત છે કે એનું એના ઉપર લક્ષ્ય હોય તો ભોગવતો. બરાબર છે, પણ આમ તો વિષય એવો છે કે જીવ જો પોતાના સ્વરૂપમાં સાવધાન રહે તો આંબાની કેરી આંબા ઉપર, જીવને એનું લક્ષ્ય નથી તો એનો ભોગવતો એને. બીજો વિપરીત દ્રષ્ટાંત એ ખ્યાલમાં આવી જાય. કોઈ શ્રીમંત માણસ હોય, બધી જ અનુકૂળતા એને હોય, પણ શરીરની વેદના અને રોગિષ્ટ અવસ્થા એવી હોય ત્યારે કોઈ એમ કે જો ભાઈ એને કોઈ ગણા છે એટલે બધું એને સાધન સામગ્રી છે, આગેથી જોયું તો એમ કે જો ભાઈ ને આમ દામ ને ઠામ બધી વસ્તુઓ છે, નજીકથી જોનારો એમ કે આ બધું હોવા છતાં એને કાંઈ નથી, કેમ નથી એને કે એનું લક્ષ્ય એટલું એટલું શરીરની વેદના ઉપર છે, આયા એને વયમાંથી એનું લક્ષ આ બધું મને અનુકૂળતા વાળું છે એમાં ક્યાંય જતું નથી, તો એને શાનો ઉદય ગણવો, એને પુણ્યનો ઉદય ગણવો કે એને પાપનો ઉદય ગણવો, શું ગણવો? જેના ઉપર લક્ષ છે એ ભોગવે છે, બીજું હોવા છતાં એને એ ભોગવતો નથી, એને શરીરની અસાતા ઉપર લક્ષ છે ત્યારે એ અસાતાને ભોગવે છે, અને એ વખતે જેટલી કોઈ સાધન સામગ્રી બીજા પૂર્ણ કર્મના યોગે હોવા છતાં એને ભોગવતો નથી એમ જોવામાં આવે છે, એમ છે કે નહીં? એમ જેનું લક્ષ આત્મા ઉપર છે, ચાહે દેવલોકમાં હો કે નારકીમાં હો કે મનુષ્ય કોઈ પણ સંયોગમાં હો, એનું લક્ષ આત્મા ઉપર છે એટલે એ સંયોગને ભોગવતો નથી. અહીંયા તો વિષય એટલો છે કે આ શરીર જે ઉદ્ગળ દ્રવ્યાત્મક બન્યું છે, ઉદ્ગળના રજકણોનું શરીર જે માટીનું બનેલું છે, એને આત્માએ કર્યું નથી, કેમ કે આત્મા ચેતન દ્રવ્ય છે, એ ચેતન દ્રવ્ય ઉદ્ગળ માટીના રજકણોથી શરીરને બનાવે એવું કોઈ કર્તૃત્વ જ આત્મામાં નથી, એનો અભાવ છે, મૂળમાંથી છે. આત્માના સ્વભાવથી આત્માને જોવામાં આવે તો ઉદ્ગળ રજકણના શરીરને એ બનાવે રચે એવો કોઈ ધર્મ એવો કોઈ ગુણ આત્માને વિશે નથી. અર્થાત કર્મપણે પરિણમેલું જે પૂતગળ છે તે સ્વરૂપ શરીરનો કરતા આત્મા નથી એમ આ દશામાં નક્કી કરે છે. તે કમ્મટ ગદા ઓગલ કાયા ઓવી જીવસ્થ સંજાયંતે દેહા દેહ તરલ સુખમ પપ્પા. તે પૂતગળ કાયો દેહાંતરૂપ ફેરફારને પામીને ફરી ફરીને જીવને શરીરો થાય છે. કર્મપણે પામેલા તે પૂતગળ કાયો જીવ કોઈ કર્મપણે જીવના વિકાર ભાવનું નિમિત્ત પામીને કર્મપણે પરિણમેલા છે પૂતગળ સ્કંદો, પૂતગળ કાયો એટલે પૂતગળ સ્કંદો, તે દેહાંતરૂપ ફેરફાર ને પામીને. અહીંયા તો સંક્રમ શબ્દ લીધો છે, પણ ખરેખર તે કર્મો સંક્રમતા નથી, પણ તે કર્મના નિમિત્તે બીજા પૂતગળો દેહ રૂપે પ્રણમે છે, શરીર રૂપે પ્રણમે છે. આ નામકર્મનું ફળ છે, શરીર છે તે નામકર્મનું ફળ છે, નામકર્મના પ્રકૃતિ છે. અત્યારે મનુષ્ય નામકર્મનો ઉદય છે, મનુષ્ય દેહ છે એટલે મનુષ્ય નામકર્મનો ઉદય છે. એ નામકર્મની પ્રકૃતિના સ્કંદો જુદા અને શરીરના પરમાણુઓ છે તે જુદા, પણ બંનેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને કર્મદેહ રૂપે પરિણમે છે એમ કહેવામાં આવે છે. ફરી ફરીને જીવને શરીરો થાય છે, કર્મના નિમિત્તે એક પછી એક પછી 84 લાખમાં નવા નવા શરીરો નામ કર્મની પ્રકૃતિના ઉદયમાં જીવને થયા કરે છે. વાતાવરણમાંથી એકદમ શરીર બંધાઈ જાય છે, આંખો વાળા મકોડા થાય છે, ચોમાસું છે, હવામાં ભેજ ઉઠશે, જ્યાં પ્રકાશ હશે ત્યાં એકદમ પ્રકાશની આજુબાજુ અસંખ્ય પાંખો વાળા મકોડા ઉડી ઉડીને આવતા હોય એવું લાગે. એ વાતાવરણમાંથી એકદમ ઝડપથી એટલું શરીર બંધાઈ જાય છે, સ્થૂળ શરીર બંધાઈ જાય છે. પૂતગોળ રજકણની એ શક્તિ છે, ફટાફટ 1, 2, 3, 4 હજારો મકોડા ઉડતા થઈ જશે. એટલે આ જીવાતો થઈ જાય છે, અસંખ્ય જીવાતો થઈ જાય છે. હા, એ વાતાવરણમાંથી એકદમ એનું શરીર બંધાઈ જાય રજકણો. નજરે દેખાય એવા મોટા શરીર એના થઈ જાય. સૂક્ષ્મ તો ઘણા હોય છે. એ તે જીવનું જે નામ કર્મ છે, એ નામ કર્મ નું ફળ ત્યાં દેહ થી જાય. હા, એ તો જન્મે તરત, જન્મે તરત મરે તરત સ્વાયુષ્ય ના બનાવે. પણ એ તે જીવનું નામ કર્મ નું એ ફળ છે એવું જે શરીર ચોક્કસ પ્રકારનું બંધારણું, એ પિયંજ નામ કર્મ નું એ ફળ છે. જીવે એવા પરિણામ કર્યા છે, તીવ્ર રાગના, તીવ્ર રાગની ચિકાશ વાળા, એટલી રાગની ચિકાશ હોય વર્તમાન સંયોગ ઉપર હોય, બીજું કાંઈ નહીં, જે કાંઈ ઉપલબ્ધ સંયોગ હોય એ સંયોગ એ પોતાની દુનિયા છે એમ કહે છે ને લોકો, બસ એના ઉપર એટલી એની ચિકાશ વાળી પકડ હોય પરિણામની, બહુ ભાગ એના ફળમાં જીવ તિર્યંજ ગતિમાં. કર્મપણે પરિણમેલા તે પૂતગળ કાયો દેહાંતર ફેરફાર પામીને ફરી ફરીને જીવને શરીરો થાય છે. નવા નવા શરીરો એ કર્મના ફળમાં જીવને થયા કરે છે. ટીકા: જે જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને જે જે આ પૂતગળ કાયો સ્વયમેવ કર્મપણે પરિણમે છે, જીવના મિથ્યાત્વને રાગના પરિણામને નિમિત્ત માત્ર કરીને જે કારમણ વર્ગણામાંથી પૂતગળ કાયો એટલે પૂતગળ સ્કંદો છે એ સ્વયમેવ એટલે પોતાની મેળે જ્ઞાનાવરણી દર્શનાવરણી નામ ગુત્રાયુષ વગેરે કર્મરૂપે પરિણમે છે, તે જીવને અનાદિ સંતતિ રૂપે પ્રવાહ રૂપે પ્રવર્તતા દેહાંતર રૂપ એટલે ભવાંતર રૂપ ફેરફારનો આશ્રય કરીને તે પૂતગળ કાયો સ્વયમેવ શરીરો થાય છે. શરીરો રૂપે એટલે શરીરો થવામાં નિમિત્ત રૂપે થાય છે, કારણ કે એ કર્મ તો કર્મ પણ જ રહે છે. પણ એના નિમિત્તે બીજા જે વાતાવરણમાં રહેલા પૂતગળો છે એ શરીર રૂપે બંધાવા લાગે છે. આ શરીર મોટું થાય છે એમ કે છે ને, ખાય કોઈ ખાય છે એટલે શરીર મોટું થાય છે એમ છે નહીં. રજકણો સ્વયં જે શરીર રૂપે થવા યોગ્ય હોય તે થાય છે. એક માસનો ઉપવાસ કરે, 2 માસનો ઉપવાસ કરે, 6 માસનો ઉપવાસ કરે એટલે એના શરીરમાં જે પૂતગળ રજકણોના ફેરફાર થવા યોગ્ય હોય તે ન થાય. 6 માસનો ઉપવાસ છે એટલે એના નખ નથી વધતા, વાળ નથી વધતા, એવું કાંઈ બનતું નથી, કેમ કે ખોરાક મળતો નથી. એ સ્વયં પદાર્થ છે, એ સ્વયં કામ કરે છે. અને એ સ્વયં જે કાર્ય કરે છે એમાં જૂનું કર્મ છે એ નિમિત્ત છે. પૂર્વે જે કોઈ રાગદ્વેષને નિમિત્તે બાંધેલું જે કર્મ છે એ કર્મનો ઉદય એમાં નિમિત્ત થાય છે. વધવું ઘટવું, શરીરનું વધવું ઘટવું નથી કેતા, કઈ માંગી નતી પણ શરીર ઘટી ગયું છે. દસ રોટલી ખાય અને સૂટી જેવું શરીર હોય, અને ત્રણ રોટલી ખાય શરીર પછી શક્તિ વાળું હોય, એમ નહી કે પૂરું હોય. એ ગુણોનું છે, એ પૂર્વ કર્મ ના ઉદયને લઈને છે. વર્તમાન એનો નિયમ લાગુ પડતો જોવામાં આવતો એ સ્પષ્ટ છે. અહીંયા એમ કે છે કે જે શરીરનો પ્રવાહ છે, કોઈ પણ ભાવમાં જીવ શરીર વગરનો રહ્યો નથી. અહીંયા પ્રવાહ શબ્દ વાપર્યો છે, સંતતિ શબ્દ લીધો છે ને. જીવને અનાદિ સંતતિ રૂપે, પ્રવાહ રૂપે પ્રવર્તા, જે દેહાંતર એમાં ફેરફારનો આશ્રય કરીને, દેહાંતર રૂપ ફેરફારનો આશ્રય કરીને એક પછી નવા શરીરો મળે છે નવા નવા ભાવમાં. એનો પ્રવાહ જે ચાલુ રહે છે એમાં જીવને એ પૂદગલ કર્મનો ઉદય નિમિત્ત છે. એ પૂદગલ કર્મ જીવે વિકારી ભાવના નિમિત્તે બંધાયા છે. એ બધાથી એમ નિશ્ચિત થાય છે કે કર્મરૂપે પરિણમેલા પૂદગળ દ્રવ્યાત્મક શરીરનો કરતા આત્મા નથી. જે શરીર થયું, રચાયું, એનો રચનાર જીવ નથી. તે પૂદગળો સ્વયં શરીર રૂપે પરિણમા છે. મૂળ સિદ્ધાંત એવો છે કે જીવપણે સચેતન પદાર્થ છે. તે અચેતન એવા શરીરને કઈ રીતે બનાવે, કઈ રીતે રચે કે કઈ રીતે કરે એ તો બની શકે એવું નથી. ફેરફારનો આશ્રય કરીને એટલે શું છે, જેવા જેવા કર્મ હોય તેવો તેવો ફેરફાર થાય નવા નવા ભાવમાં. એકને એક શરીર રહે, એક સરખું રહે એમ બનતો નથી. જીવને અનાદિ સંતાન રૂપે પ્રવર્તા દેહાંતર એટલે નવા નવા દેહ, બીજા દેહ, ભાવાંતર એટલે બીજો ભાવ, તે રૂપ ફેરફાર, એમાં ફેરફાર થઈ જાય છે ને, તેનો આશ્રય કરીને તે પૂદગળ કાયો સ્વયમેવ શરીર થવામાં નિમિત્ત થાય છે. એ શરીરના પૂદગળો છે અને કર્મનો ઉદય નિમિત્ત થાય છે. અને એ પૂદગળ કાયો જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને થયેલા છે. એનું નિમિત્ત પામીને નવા નવા શરીરો જીવને સંયોગ રૂપે મળે છે, થાય છે. કહેવાય એમ કે જીવને શરીર મળ્યું. સંયોગ બતાવવો હોય ત્યારે એમ કહેવાય કે આ જીવને આવું શરીર મળ્યું, આ જીવને આવું શરીર મળ્યું, આ જીવને આવું શરીર મળ્યું. કે છે કે એ જીવને મળ્યું એ કહેવા માત્ર છે. જીવ જીવ રૂપે છે અને શરીર શરીર રૂપે છે. આથી નક્કી થાય છે કે કર્મરૂપે પરિણમેલા પૂદગળ દ્રવ્યાત્મક શરીરનો કરતા આત્મા નથી. એ સ્વયં રજકણના બનેલા છે અને એ રજકણો સ્વયં કાર્ય કરી રહ્યા છે શરીર રૂપે બનવાના. એમાં જીવ કાંઈ પણ કરી શકે એમ નથી. આમ તો લોકો સમજે છે કે એક વાળ ધોળો થાય તો કાળો કરી શકાતો નથી. રંગ લગાડે એ વાત નથી, હેર ડાય લગાડે એ વાત નથી, પણ ખરેખર એને કાળો ઉગાડી શકાતો નથી એમ એનો અર્થ. કેમ કે તો કૃત્રિમ છે, પછી સફેદ થઈ જાય છે. ભાવાર્થ, જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને જે પૂદગળો સ્વયમેવ કર્મરૂપે પરિણમે છે તે પૂદગળો જ અન્ય ભાવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે. નામ કર્મની પ્રકૃતિ રૂપે જે પૂદગળો પરિણમા જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને, આજે જીવ 24 કલાક પર્યંત હરમેશ અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. એમાંથી એને નવા શરીર મળવાનું કારણ બને છે, એમ કે એમાંથી મુક્ત થવાનું કારણ રહેતું નથી. નવું શરીર મળશે એમ કેવું મળશે કે જેવા પરિણામ કર્યા છે એવું. અત્યારે એને ખબર નથી એટલે ડર લાગતો નથી. એની ભૂતકાળની ફિલ્મ ઉતારી દે, ભવિષ્યકાળની ફિલ્મ ઉતારીને પછી એને જોવા બેસાડે તો એક મિનિટ ઉભો રહીએ એવો નથી. એવું છે, ખસી જાય એવું છે. જ્યાં ઉભો છે ત્યાંથી એના પરિણામ ખસી જાય એવા છે. એટલે શુદ્ધ જ્ઞાનથી તો એ બરાબર જોઈ શકે એવું છે, પણ વર્તમાન એને વર્તમાન ઉદયમાં એકનું આકર્ષણ છે. અરે વર્તમાન પોતાના શુદ્ધાત્મ દ્રવ્યનો એકનો એ વિચાર કરવા રોકાતો, એના ઉપર ઉપયોગ દેવા રોકાતો નથી. એકનું એને વર્તમાન ઉદયની સાથે સતત જોરદાર જોડાણ છે એમ છે. મિથ્યાત્વ ને સમજે મિથ્યાત્વ રહે એમ બનતો ઓઘે ભ્રમ ચાલે છે, ઓઘે ઓઘે છે. માણસને શોક લાગે છે ને ત્યારે ઘણું બોલે, કોઈ સળગી જાય છે અને પછી એમાં બોલે છે. એકદમ એક્સિડન્ટ થયો, કોઈ કચડાઈ જાય છે, એક મોટર એક્સિડન્ટ એવા થાય રેલવેના કોઈ, પછી આમ ભાનમાં હોય, ભાનમાં પણ ભાનમાં જ નહીં હોવા બરાબર, અને બોલે તો બુદ્ધિપૂર્વકની બધી દલીલો આપે એમ. જીવ આત્માના સ્વરૂપની વાત કરે, ઠીક, મિથ્યાત્વની વાત કરે, જ્ઞાનીને કેવા પરિણામ થાય એની વાત સમજાવે, અજ્ઞાનીને કેવા પરિણામ થાય એની વાત સમજાવે, પણ એની એમાં કઈ એને ખરેખર કઈ ખબર હોતી નથી. એમાં એવું છે કે વિચાર નહીં, પણ બધા જ ઉગે ઉગે કરે છે એમ નથી. પ્રાય ઉગે ઉગે જીવને વિચાર થાય છે જીવોને, બાકી બધા જ જીવો ઉગે ઉગે વિચાર કરે છે એવું નથી. વિચાર દશા જાગૃતિ, આત્માની જાગૃતિ આવવામાં વિચાર દશા એક તબક્કો છે. જીવને સ્વરૂપનું ભાન થાય એ પહેલા સ્વરૂપ સંબંધીની વિચાર દશામાં કોઈ જાગૃતિ જેવો એક પ્રકાર છે, એ વિચાર દશાના તબક્કામાં આવે છે. એટલે વિચાર દશાનો એક સાધન અથવા એક વિચાર દશામાં આવવું, વિચાર કરવા, સાંભળવા નિમિત્તે, વાંચવા નિમિત્તે, એ રીતે વિચાર દશાના કાળમાં જ એક જાગૃતિનો તબક્કો આવે છે. એટલે શું છે કે કેટલાક જીવને વિચાર દશામાં જાગૃતિ હોય છે અને કેટલાકને હોતી નથી. એ જેટલાને હોતી નથી હોતી નથી એ તદ્દન ઓઘ સંજ્ઞામાં છે. વિચાર માંગે એવો વિષય છે, એ ઊંડો વિચાર માંગે એવો વિષય. કહ્યું કે ભાઈ તું આત્મા છો, જ્ઞાન સ્વરૂપી એક તત્વ છો, એ સંબંધીને એક જાગૃતિ આવી છે. અને એક માત્ર એક વિચારથી સૂક્ષ્મથી બુદ્ધિમાં નક્કી કરીને અજાગૃતપણે રહેવું એ બધી વસ્તુ છે, ઠીક છે. વિપરીતોને બહુથી સમજી શકાય એવું છે. આત્મા જોખમ હોય અને ઝવેરી બજારમાં આવ્યો જતો હોય નિર્દિત નહીં હોય તો નક્કી કરે કે આ ક્યાંય કોઈ આપણને લૂંટી જાય નહીં, આટલી બધી ગરદીમાં જો કોઈ ચપટ મારશે તો પાછો એને કોઈનો પત્તો લાગશે નહીં, તો બરાબર ત્યાં ઉદ્યોગ રાખે છે. એવો ઉદ્યોગ રાખે કે ક્યાં એક્સિડન્ટ થાય નહીં, એ એને ખબર છે કે આયા આયા જાગૃતિ રાખતા જો એક્સિડન્ટ થશે તો જ જશે, અને જો આયા સામે ધ્યાન રાખશે ને આયા જાગૃતિ નહીં રહીએ તો એ જશે, તો કેટલો ટકો રહીએ છે. કહું છું એ બુદ્ધિમાં વાતને નક્કી કરવી બીજો વિષય છે, અને એક એ સંબંધને જાગૃતિ આવી એ જુદી ચીજ છે. આખે જો મુક્ષુની ભૂમિકામાં જાગૃતિ ન આવે તો જેટલા બધા એને વિચાર કર્યા છે એ તમામ મુક્ષુનામાં જાય છે. એને નાની એમ કે છે મારે ત્યાં જેટલું કર્યું કે વાંચવા વિચારું એ નિમિત્તે જપ તપ પણ કર્યું, માથે વિચાર કરે એમ કે હવે આ જીવન શાસ્ત્ર માત્ર લીધું છે, એક દિવસ ઉપવાસ કરવો અને એક દિવસ આહાર લેવો. જ્યાં સુધી આ શાસ્ત્ર માત્ર શરૂ કર્યું છે પૂરું ન થાય એવી રીતે ન થાય, ત્યાં સુધી એક દિવસ આહાર લેવો, એક દિવસ આહાર ન લેવો. ત્યાં જેટલું કર્યું છે અજ્ઞાન રૂપી પાડો ખાઈ ગયો એમ કે છે, પૂરો ચાલી ગયો જાગૃતિ વસ્તુ લીધી છે એમાં આવું. સમજાણું ત્યાં સુધી આવ્યું, પણ એની જો જાગૃતિ ના આવી તો એ બધું સમજાણું એ બધું અજ્ઞાન રૂપી પાડો પૂરો પાડો આવી ગયો, અજ્ઞાન રૂપી પાડો છે પૂરો ચાલી ગયો. કબૂલ છે જાગૃતિ વગર કબૂલ છે તો એ કબૂલાત થતી. પેલા કે છે ને લેણું ન દેવું હોય એમ કે તમારું લેણું રાખ્યું છે, પણ અત્યારે કઈ જઈએ એમ નથી. પછી ક્યારે તો કે અત્યારે તો નહીં, ક્યારે એ વાત નક્કી નહીં, પણ અત્યારે તો નહીં, જયારે જાઓ ત્યારે, અત્યારે તો નહીં, બસ પતી ગયું. એમ કે હું ક્યાં ના પાડું, તમને ના પાડી કે મારે નથી દેવું તમારું ધ્યાન, પણ અત્યારે નહીં, જયારે જાઓ ત્યારે, અત્યારે એના જેવી વાત છે, એના જેવી વાત છે. એ આત્માર્થનું ખરું લક્ષણ છે, બાકી કોઈ લક્ષણ એને નક્કી થતું. જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને જીવ પુદ્ગળો સ્વયમેવ કર્મ રૂપે પરિણમે છે, એ પુદ્ગળો જ અન્ય ભાવમાં શરીર બનવાના ભૂત થાય છે, નામ કર્મના અર્થણો છે. પૂર્વના વિકારી ભાવના નિમિત્તે સબત પામ્યા છે, એના નિમિત્તે નવા શરીરો પાછા થાય છે, અને નવકર્મ ભૂતગુરો સ્વયંભૂ શરીર રૂપે પરિણમે છે. જે નિમિત્ત થાય છે તે કર્મ ભૂતગુર છે, અને એના નિમિત્તે જે ભૂતગુરો શરીર રૂપે થાય છે તેને નવકર્મ કહેવામાં આવે છે, નવકર્મનું ફળ કહેવામાં આવે છે. માટે શરીરનો કરતા આત્મા નથી, તેથી શરીરનો કરનારો તે જીવ નથી. જો શરીરનો કરનારો જીવ નથી તો શરીર ઉપર જીવનો અધિકાર પણ નથી, એમ આપોઆપ એમ કે નહીં. તો પછી એ શરીરને સારું રાખવા, એ શરીરને બધું અનુકૂળ રહે એવું રાખવા જેટલા કોઈ પરિણામ કરે છે એ જીવને બીજા નવા સ્વરૂપ બંધાવવાના કર્મ ના બંધાવવાના કારણ થાય. જીવથી જીવને સુખ તો ત્રણ કાળમાં થતું નથી, પણ સુખ દુઃખ ને દુઃખ એકાંતે દુઃખ થાય. આકાર પરિણત પુદગલ પિંડાના જીવ કરતા ન અનુભવતી, જીવ કરતા ન ભવતી ઇતિ ઉપદિષ્ટતિ. હવે શરીર આકાર જે પુદગળો પરિણમા છે, પુદગળ પિંડ પરિણમો છે, શરીરના આકારે થયો છે, તે પુદગળ પિંડોનો જીવ કરતા નથી અથવા જીવ એનો કરતા થતો નથી એમ ઉપદેશે છે. તે પૂર્વસૂત્ર ઉદિતા કર્મત્વમ ગતા દ્રવ્ય કર્મ પર્યાય પરિણતા ઉદ્ગસ્કંદા પુનરપી ભવાંતરે અપી જીવસ્ય સંજાયતે સમ્યક જાયંતે દેહા શરીરાણી ઇતિ. તે પૂર્વસૂત્ર ઉદિતા પૂર્વસૂત્રમાં જે કયા કર્મત્વને પ્રાપ્ત થયેલા એવા જે દ્રવ્ય કર્મના પર્યાય પરિણમેલા ઉદ્ગસ્કંદો, તે ફરીને ભવાંતર એટલે બીજા ભાવમાં જીવને શરીર રૂપે ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થવામાં એ નિમિત્ત થાય છે, એને ઉત્પન્ન થાય છે એમ કહેવામાં આવે છે. બીજા આ ભાવમાં જે એને નામ કર્મ બાંધ્યો હોય, નવો ભાવ થાય ત્યારે એને ઉદયમાં આવે છે, તેના તે ભાવમાં એ ઉદયમાં આવતું નથી. આ ભાવમાં એ ઉષ્કર્મ બાંધ્યો હોય, એ ભાવાંતર થાય ત્યારે એને ઉદયમાં આવે છે. એમ બહુભાવ મોટા ભાગના વર્તમાન ભાવમાં બાંધેલા કર્મો બીજા ભાવમાં ત્યાર પછીના ભાવમાં ઉદયમાં આવે છે. તેના તે ભાવમાં બાંધ્યા હોય ને તેના તે ભાવમાં ઉદયમાં આવે એવા તો કોક સાતા સાતાના વૃદ્ધિના કર્મો હોય છે. બહુભાગ તો એવી જ સ્થિતિ પડે છે કે ભાવાંતરમાં જ બધા ઉદયમાં આવે છે. આવો એ સામાન્ય નિયમ છે. એક ક્ષણમાં એવા પરિણામ કરે છે કે એની તાકાત પણ જુદી, જીવના સ્વભાવ પરિણામની તાકાત પણ જુદી અને જીવના વિવાહ પરિણામની તાકાત પણ જુદી. એક ક્ષણનું સમ્યક દર્શન કરે, અનંત ભાવનો છેદ કરે, એવું જ મિથ્યાત્મનું એક ક્ષણમાં એવું ચીકણું પરિણામ કરે કે 70 કોડાકોડીનો દર્શન મોહનનો કર્મ દર્શન મોહન. આ તો અહીંયા ભાવાંતર લીધું છે ને, કે જે પૂર્વ સૂત્રોમાં કયા એવા જે કર્મને પ્રાપ્ત દ્રવ્ય કર્મના પર્યાય છે, સુગર પર્યાય પુનરૂપી ભવાંતરેથી એ નવા ભાવમાં જુદા ભાવમાં જીવને શરીર રૂપે સમજાય તે જન્મ પામે છે. સમજાય તે અથવા સમ્યક જાય તે એક અર્થમાં છે. સારી રીતે જન્મે છે એટલે સારી રીતે ફળ આપે છે, એમાં એને ફળ ન મળે એ વાત રહેતી. એનો અર્થ એ થયો કે એનો બીજો ન્યાય નીકળે છે કે જીવને જેટલા કોઈ સંયોગ યોગ વગેરે જે કાંઈ થાય છે તે બધા પૂર્વના કર્મના ફળ રૂપે થાય છે. એ પૂર્વના કર્મના ફળ રૂપે થાય છે એમાં પૂર્વે જે પોતે દોષ કર્યો હતો તેને લઈને તે કર્મ બંધાયા હતા. તેનું તે ફળ આવેલું છે. એ તો હિસાબ તો ખોવાનો થયો. બહેનું કર્યું તો એ બહેનું દીધો. હવે એમાં એ જીવ કે મને આ ગમતું નથી, આમ થયું તે મને ગમતું નથી. ગડબડ કરે છે કે નહીં? આમ થયું હોત તો મને ગમત, અને આમ થયું તે મને ગમતું નથી. પણ એ ન્યાયથી પણ થોડો વિચાર કરતો નથી કે જે જે કાળે જે થવા યોગ્ય હોય તે જ થાય છે, અને નહીં થવા યોગ્ય હું કાંઈ થતો નથી. શાંતિ કરે છે ભગવાનને વિનંતી કરો. એટલે ભગવાનને ગમો એ ભગવાને કર્યો, અને એને ગમો એ ખરો. જે હાલતમાં ભગવાન રાખે એ હાલતમાં રાજી થઈને રહેવું, નાખુશ થઈને અણગમો થઈને રહેવું નહીં. અવલંબન પકડે છે ને, સમાધાન કરવાનું, શાંતિ રાખવાનું અવલંબન પકડે છે, યુક્તિ છે. પણ એ પદાર્થના ધર્મને અનુસરીને યુક્તિ નહીં હોવાથી એને ચીર શાંતિ, મૂળની શાંતિ જે પ્રગટવી જોઈએ એ પ્રગટ થતી. એમ કે ભાઈ તું જીવ છો, અને જે કાંઈ કર્મફળ આવે છે એ કર્મફળને તું કરનારો નથી અને ભોગવનારો નથી, એવું તારું સ્વરૂપ છે. એવા પદાર્થના ધર્મને, સ્વધર્મને અનુસર તો જે શાંતિ રહેશે એ શાંતિ કાયમી શાંતિ છે. કેમ કે એનાથી નવા કર્મ બંધા હતા. તીવ્ર કષાય થી ઘણા કર્મ બંધાય, તીવ્ર રસ વાળા. મંદ કષાયમાં પણ કષાય રસ તીવ્ર હોય તો પણ તીવ્ર રસ વાળા કર્મ બંધાય છે. વિતરાગ ભાવથી, એટલે કે વસ્તુના અવલંબને જે નિર્દોષ રાગ દ્વેષ રહિતના પરિણામ થાય છે એનાથી નવો કર્મ બંધાતો. તેથી તે ગુરુ અન્ય સંભવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે, એ કર્મ જૂના બાંધા છે. અને નોકર્મ રૂપ ગુરુ સ્વયમેવ શરીર રૂપે પરિણમે છે, પોતાને મેળે પણ પરિણમે છે. માટે શરીરનો કરતા આત્મા, જે કોઈ શરીર આદિના કાર્ય થાય છે, સંયોગ આદિના કાર્ય થાય છે, તે પૂર્વકર્મને વશ થાય છે. એમાં જીવને ન ગમે તેથી થતા અટકી જાય, અને ગમે તો થાય, ન થતા હોય તે થાય, એવું વસ્તુના સ્વરૂપમાં. ફક્ત જીવ પોતાની કલ્પના અનુસાર રાગ દ્વેષ નવા કરે છે, તેથી નવા કર્મ બંધાય છે નિમિત્તે, અને તેથી નવા નવા ફળને એ પામે છે, અને એને લક્ષે દુઃખી થાય છે. સામાન્ય રીતે તમામ જીવો વર્તમાન પૂર્વકર્મના જે ઉદયરૂપ ફળ છે એમાં જ એટલા પકડવાળા હોય છે કે એ સિવાય જાણે બીજું કાંઈ છે જ નહીં, એટલી જ દુનિયા છે. ત્યાં એ પકડાઈને અનેક પ્રકારના રાગ દ્વેષને કરે છે. વિચાર સુદ્ધા કરતા નથી કે આથી પાછા નવા આવા ને આવા કર્મ બંધાઈને દુઃખી ને દુઃખી થવાનું. શંકા એને પડતી નથી કે આ સિવાય કઈ જીવને કર્તવ્ય છે કે નહીં, એવી કોઈ એને શંકા પડતી. પુનરપી ભાવાંતરે પણ સંસ્કૃત ચાલે છે. સંજાયતે સમ્યક જાયન્તે દેહા શરીરા શરીરાણિ ઇતિ. કિમ કૃત્વા, શું કરીને કે દેહાંતર સંક્રમમ ભવાંતરમ પ્રાપ્ય લબ્ધયતિ લબ્ધ્વા ઇતિ. દેહાંતર દેહપણે, બીજા દેહપણે સંક્રમીને એટલે પરિણમીને, ભવાંતરમ દેહાંતર અથવા ભવાંતરમાં પ્રાપ્ત થાય છે. સંક્રમીને એટલે નિમિત્ત પામીને, અહીંયા સંક્રમીનો અર્થ જોયું કે દેહ થવામાં એ નિમિત્ત છે. અને એનું કિમુક્તમ ભાવથી આથી શું કહ્યું કે ઔદારિક આદિ શરીર નામ કર્મ રહિત પરમાત્માનમ અલ્પ માનેન જીવેન જ્ઞાની ઉપાર્જિતાની ઔદારિક આદિ શરીર નામ કર્માણી તાની ભવાંતરે પ્રાપ્તે સતિ ઉદયમ આગચ્છંતિ તદુદયેન નોકર્મ પુદ્ગળા ઉદારિક શરીર આકારેણ સ્વયમેવ પરિણમંતિ. આથી એમ કહ્યું કે ઔદારિક શરીર આદિ જે નામ કર્મ છે તેનાથી રહીત જે પરમાત્મ સ્વભાવ છે, પરમાત્મ દ્રવ્ય છે, તે પરમાત્મ દ્રવ્યને અલ્પ માનીને નહીં પ્રાપ્ત કરીને જીવ પોતાના પરમાત્મ દ્રવ્યને પ્રાપ્ત કરતો નથી એટલે અવલંબતો નથી. કેવું છે પરમાત્મ દ્રવ્ય? કે ઔદારિક આદિ શરીર નામ કર્મ રહી છે, એનામાં ઔદારિક વગેરે શરીર નામ કર્મ નથી, અને એના અવલંબને પણ શરીર આદિ નવા મળતા નથી. બે એમાં વાત આવી જાય છે. હું શૈલી કેવી સરસ છે, દિગંબર આચાર્યની શૈલી છે, એમાં બહુ વિશિષ્ટતા છે આ પ્રકારની. કે એક આત્મા બતાવવા જાય તો આત્માને આત્માને અવલંબવાની રીત બે વાત એક સાથે કહી દે છે, એટલી વિશિષ્ટતા છે. ઔદારિક વગેરે શરીર નામ કર્મ રહીત જે પરમાત્મ દ્રવ છે તેને નહીં પ્રાપ્ત કરતા જીવથી જે ઔદારિક આદિ શરીર નામ કર્મનું ઉપાર્જન કરવામાં આવે છે, સામે સામું છે, કેમ શરીર નામ કર્મનું ઉપાર્જન થાય છે? કે એ શરીર નામ કર્મ રહીત જે પરમાત્મા છે એનું જીવ અવલંબન લેતો નથી, તેથી એને શરીર નામ કર્મ મળે છે, કર્મ સંબંધ થાય છે. જો એ પરમાત્મ દ્રવ્ય કે જે શરીર નામ કર્મ રહીત છે એનું અવલંબન લઈએ તો એને નવા શરીર મળે નહીં, એટલે નવા શરીરનું કારણ એવું જે નામ કર્મ તેનો સંબંધ થાય નહીં. એને નહીં પ્રાપ્ત થતા જે ઔદારિક નામ કર્મ વગેરે જે કર્મને એ ઉપાર્જન કરે છે તે કર્મો ભવાંતરે એટલે બીજા ભાવમાં પ્રાપ્ત સતી ઉદયમાં આગચ્છંતિ, તે પ્રાપ્ત થાય છે અથવા એ ઉદયમાં આવે છે. તદુદય ન તે ઉદયથી નોકર્મ પુદ્ગળા ઉદયાદિકાદિ શરીર આકારે સ્વયં પરિણમતિ. એક નોકર્મ નામકર્મનો ઉદય આવતા નોકર્મરૂપ જે પુદ્ગળો છે તે ઔદારિક આદિ શરીર આકારે સ્વયમેવ પરિણમી જાય છે. હવામાનમાં થાય છે ને, સ્વયમેવ પુદ્ગળો પરિણમે છે. કેટલાક પુદ્ગળ રચકણો નોકર્મરૂપ જે છે એ કર્મના ઉદયનું નિમિત્ત પામીને તે જીવના કર્મના ઉદયનું નિમિત્ત પામીને શરીર રૂપે બંધાઈ જાય. મનુષ્યમાં એ રીતે છે, એ ગર્ભની અંદર જીવ આવે છે, પર્યાપ્તિ કહે છે ને, એ અપર્યાપ્ત દિશામાં પહેલા આવે છે, પછી પર્યાપ્તિ એને થાય છે, રજકણો સ્વયં શરીર રૂપે બંધાવા લાગે છે. નાનામાં નાનું મરું મનુષ્ય શરીર હોય તો બધા અવયવ એની અંદર તે રજકણોમાં સૂક્ષ્મ રૂપે બંધાઈ જાય છે. પછી જેમ 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 એ શરીર મોટું થાય છે નજરે દેખાય એવા એના અવયવો થાય છે. ઝીણામાં જેનું શરીર હોય છે ત્યારે પણ બધા જ અવયવો એ પર્યાપ્તિ કહેતા બધા અવયવોની પ્રાપ્તિ એને થાય છે. દસે પ્રાણ એટલા શરીરમાં ફેફસા, એટલા શરીરમાં એનું હૃદય, એટલા શરીરમાં જે આ રગ છે ને, રગની લંબાઈ કરો તો માઇલો સુધી જાય છે, મસો છે જે શરીરની અંદર દોડા જેમાં લોહીનું પરિભ્રમણ થાય છે, રગ કે છે રગ નસો બધા ઝીણામાં જેના શરીરમાં એટલી જ બધી નસો ઝીણામાં જેને વાળ કરતા જેને એમાં ઉત્પન્ન થઈ જાય છે. એ બધા નોકર્મને યોગ પૂદગળો છે એ ત્યાં પોતાની અવસ્થા ધારણ કરે છે. એમાં જૂના કર્મનો જીવે વિકારી ભાવે બાંધેલા જૂના નામ કર્મો નો ઉદય એમાં નિમિત્ત છે. એ સ્વયં આખી મશીનરી આપોઆપ કામ કરતી જીવ એને કરી શકતો નથી. એને કરે તો કઈ રીતે કરે? ત્યાં તો એને કઈ સ્થાન પણ છે. આયા થોડું એને બુદ્ધિ સૂક્ષ્મ નો ઉદય વર્તે છે ત્યારે દોડ લાયો થાય છે કે આ મેં કર્યું ને આ મેં કર્યું નહીં. આટલું સારું કામ મેં કર્યું ને આટલું ખરાબ કામ કરતું મેં અટકાવી દીધું. એટલે એનું નામ અભિમાન એવું આપવામાં થયું છે. સ્વયં એવું પરિણામ થી એમ કે તદુદયન નોકર્મ પુદગળા ઉદારિક આદિ શરીર આકારેણ ઉદારિક વગેરે શરીર આકારો થી સ્વયં એવું પરિણમે છે. ત્યાં એનું પાછું એને તેજસ કર્મ બંધાય છે. તેજસ શરીર ઔદારિક શરીર અને તેજસ શરીર પણ સાથે સાથે એને બંધાય છે. કારમણ શરીર થી એને જે કર્મ માંડ્યા છે એનું કારમણ શરીર છે. એ સ્વયં બધું પુદગળો સ્વયં એવું કાર્ય બધું કરે છે. તત્કારણાર્થ ઔદારિક આદિ કાયાનામ જીવ કરતા ન ભવતી ઇતિ. તે કારણથી ઔદારિક વગેરે શરીરોનો જીવ કરતા થતો નથી. જીવ એને કરી શકતો નથી. જે કાંઈ ઔદારિક શરીર છે મોટા મોટા કારખાના ચલાવી શકે, હજારો માણસો કામ કરી શકે એવા કારખાના હું ચલાવી શકું છું. પછી ભાઈ એક શરીરના રજકણનું કાર્ય હું કરી શકતો નથી અને દુનિયા આખીનું સંચાલન હું કરી શકું છું. એ તારી ભ્રાંતિ સિવાય બીજું કઈ છે? નિરુપાધિક થવાનો તો આ માર્ગ છે. જીવને ઉપાધિ વિનાની દશા થાય એવું આ જીવ અને અજીવ સંબંધીનું વસ્તુ વિજ્ઞાન છે. એ વસ્તુ વિજ્ઞાન ને જાણતા જીવની તમામ ઉપાધિ ચાલી જાય. કોઈ ઉપાધિ ના રહે હર હાલતમાં ગમે તે બહારની દિશા હોય ગુરુ ક્ષેત્ર કાઢતા એની સાથે એને જરાય સંબંધ અપેક્ષા નથી. રોજી હજારો માણસને આપતો નથી. એની રોજી આપી ક્યાં એના હાથની વાત છે? કેટલાય કરોડપતિ ભિખારી થયા છે ક્યાં? પછી બંધ સમયે ઉચાટ રાખવા જેવો રહેતો, બંધ સમયે શાનો ઉચાટ? આવું ફળ આવશે તો પાપ નો ઉદય આવશે, તો રોગ નો ઉદય આવશે, તો નિર્ગમતા નો ઉદય આવશે, તો પછી કઈ ચિંતા કરવાની તારે જરૂર? અત્યારે પણ ચેતી જા તો પછી તારી પ્રેક્ટિસ જ એવી થઈ જશે કે કોઈ પણ પ્રકારનો ઉદય આવતા તારું લક્ષ આત્મા ઉપર જશે અને ઉદય ઉપર જશે. તેથી ઉદયનું સુખ દુઃખ તેને લાગુ પડશે. એક જ સુખી થવાનો ઉપાય છે. એક સંસિદ્ધ્ય છે. હવે આત્મા ને શરીરપણા નો અભાવ નક્કી કરે છે. આત્મા શરીર નો કરતા તો નથી, પણ હું આત્મા શરીર ના અભાવ સ્વરૂપે છે. જેમાં જેનો સદભાવ નથી એમાં એને કઈ ખરેખર લાગતું ઓળખવું.